તારીખ 15/8/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 178 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 133
આત્માની ક્રિયા, ધ્યાન તો આત્માની ક્રિયા છે, ધ્યાન કોઈ શરીરની ક્રિયા નથી. જો કે ધ્યાન વગરનો કોઈ જીવ નથી. ચાર પ્રકારનું ધ્યાન
કયા?
આર્થ ધ્યાન, રોગ ધ્યાન, ધર્મ ધ્યાન અને
ધ્યાન.
જગતમાં આર્થ ધ્યાન પ્રાય તમામ જીવોને હોય છે. કોઈ જીવ તીવ્ર કનિષ્ઠ પરિણામ કરે, રોગ ધ્યાન ના કરે. એટલે ધ્યાન તો જીવ કરે છે, અથવા પોતાના રૂચિના વિષયમાં પોતાને સુખ લાગ્યું છે, ભાષ્યું છે, સુખનો નિશ્ચય કર્યો છે, એ વિષયમાં જીવની એકાગ્રતા તો થઈ જાય છે, કરવી પડતી નથી, સહેજે થઈ જાય છે. હમણાં છાપો વાંચે બહુ એટલું છાપો એકાગ્રતાથી વાંચે કે બાજુમાં શું થાય છે ખબર ન પડે. અંદર છાપામાં સમાચાર શું છે એની આતુરતા, કુતુહલ એને એકાગ્ર થતા આવડે છે. જ્યાં એને રસ છે, જ્યાં એને રુચિ છે, જ્યાં એને સુખ બુદ્ધિ છે, ત્યાં જીવની એકાગ્રતા સંજય થાય છે. હવે આત્મામાં સુખ છે એવું એને જ્ઞાન થાય આત્માનું, અને મારો આત્મા જ મને ઉપાદેય છે, એનાથી જ મને સુખની પ્રાપ્તિ થશે એવું પહેલા સાચું જ્ઞાન થાય તો એને સાચું ધ્યાન થાય. અહીંયા તો બે વાત લીધી છે કે જ્ઞાન થવામાં સ્વપર પદાર્થ બંને લઈ લીધા છે. ભેદ જ્ઞાનમાં વિષય એવો છે કે આ શરીર વર્ણ ગંધ રસ સ્પર્શ આદિ બધાથી જુદો હું છું, અને અંદરમાં વિભાવ થાય તે હું નથી. ક્યાં સુધી? કે એ વિભાવમાં ઊંચામાં ઊંચા સુભાવ થાય તે પણ હું નથી. એ બધાથી જુદો હું જ્ઞાન સ્વરૂપે નાયક છું. એવું પરથી જુદાપણાનું જ્ઞાન થાય ત્યારે એને ધ્યાન થાય. કેમ આમ લીધું? કે એનું જે પરથી એકત્વ અનુસંધાન છે ફળ સાથે વેદપણાનું પરિણમન છે એ ધ્યાન છૂટે તો એને આ ધ્યાન થાય. પરમું પણ ધ્યાન રહે અને સ્વનું પણ ધ્યાન થાય એમ તો કઈ કરી શકે. એ ધ્યાન તો વિરુદ્ધ વિષયના કેવી રીતે થાય એ કરી શકે. એટલે અહીંયા વેદ જ્ઞાન ની વાત બધી છે કે શરીર થી હું જુદો છું. પહેલી વાત કહેવા માત્ર નથી પણ શરીરના સાતા અસાતાના પ્રસંગમાં પણ જીવ જ્ઞાતાપણે રહે અથવા પોતાના ભિન્ન જ્ઞાન સ્વભાવમાં સાવધાન થાય તો એને ધ્યાન થવાનો પ્રસંગ છે.
બરાબર.
એટલે ભેદ જ્ઞાન કરે તો એને ધ્યાન થાય, ભેદ જ્ઞાન ન કરે તો ધ્યાન થાય
નહીં.
ત્યાં સુધી ભેદ જ્ઞાન કરવું એવો એક પ્રશ્ન થયેલો છે સમય સાધના નિર્જરા અધિકારમાં કે ક્યાં સુધી ભેદ જ્ઞાન કરવું. ભેદ જ્ઞાન ત્યાં સુધી કરવું કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સ્થિર ન થાય ત્યાં સુધી. એટલે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થવી ધ્યાનની કોઈ ભાષા છે જ્ઞાન થી. સ્થિર થવું તે ધ્યાન છે. કોને સ્થિર થવું છે કે જે જ્ઞાન બહારમાં જાય છે એ જ્ઞાનને સ્વમાં સ્થિર થવું છે, પોતાનામાં સ્થિર થવું. જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય તેને ધ્યાન કહેવામાં આવે છે. આ જ્ઞાન પ્રધાન ધ્યાનની પરિભાષા છે. ત્યાં એવી વાત કીધી છે કે જ્યાં સુધી ઉપયોગ પરથી છૂટીને જ્ઞાનમાં સ્થિર ન થાય ત્યાં સુધી ભેદ જ્ઞાન ભાવવું. શુદ્ધોપયોગ થાય ત્યારે સ્થિર થાય છે અને વારંવાર શુદ્ધોપયોગ થઈને મુનિદશા થાય એથી પછી વારંવાર શ્રેણી માંડીને કેવો જ્ઞાનમાં તદ્દન સ્થિર થઈ જાય ઉપયોગ ત્યારે એ શુદ્ધ જ્ઞાન છે. પછી એ ધ્યાન ક્યારે ઘટતું નથી, ધ્યાનનો નાશ થતો નથી, ધ્યાન શુદ્ધો નથી. પરિણમનો અપેક્ષા એ સમય સમયનું પરિણમન છે પણ પ્રત્યેક સમયમાં સાદી અને કાળ પર્યંત એ ચાલુ રહે છે, ધ્યાન મૂકતો નથી. એનો અર્થ સ્પષ્ટ થયો કે ધ્યાન એ કોઈ શરીરના પ્રયોગની ક્રિયા નથી, વાણીના મૌન રહેવાના પ્રયોગની ક્રિયા નથી કે મનની ચંચળતા ઘટાડવા માટે કોઈ પણ મનની અંદર કલ્પનાઓ કરીને પ્રયોગ હોય એ કોઈ ધ્યાન કરવાનો ખરેખર પ્રકાર નથી. ધ્યાન તો જે અનાદિથી પરદ્રવ સાથે અને રાગ સાથે એકત્વ થયું છે એ જ અપધ્યાન છે, એ માથું ધ્યાન છે, એ વિપરીત ધ્યાન છે. એ ધ્યાન છોડાવીને પછી આ ધ્યાન થાય છે. એ ધ્યાન રહેલા આ ધ્યાન થાય એવું બધું
નથી.
વેદ જ્ઞાનમાં ધ્યાન પડતું, ધ્યાનનું પડતું લીધું છે, એકાગ્રતાનું પડતું લીધું છે. નાયક ભાવ પણ એ અભ્યાસ કરતા બોલ છે, નાયકનો નાયક પણ એ અભ્યાસ કરીને જે વેદ જ્ઞાન કરવામાં આવે શરીરથી જુદાપણું વર્ણગંધર સ્પર્શ લીધા છે, પાંચ ઇન્દ્રિયોના વિષયો લીધા છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણ છે, જ્ઞાનેન્દ્રિયનો વિષય ગંધ છે, જીભનો રસના ઇન્દ્રિયનો વિષય રસ છે અને શરીર આત્મ સ્પર્શેન્દ્રિય રૂપ છે. બધે સ્પર્શ થાય છે, કુવાળો ખરબચડો ઠંડો ગરમ હલકો મારે સ્નિગ્ધ વૃક્ષ આઠ પ્રકારના પર્યાય છે સ્પર્શના. એમાં જીવ કલ્પના કરે છે કે આ ઠીક છે અથવા આ અઠીક છે એ એમાં એકાગ્રતા કરે છે. ઠીક અઠીક પણ કરીને એકાગ્રતા કરે છે તો એને જ્ઞાનથી એમાં ઠીક અઠીક પણ ઈષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ એટલે અભિપ્રાયનો એને નાશ કરી નાખવો સમજણનો વિષય છે. કે જગતનો કોઈ પદાર્થ વર્ણ ગંધ રસ સ્પર્શ અને શરીર સુદ્ધા એના જે ઇન્દ્રિયોના માધ્યમ દ્વારા શરીરની ઇન્દ્રિયો એવું છે ને આંખ કાન એનાથી પણ હું ભિન્ન એના વિષયથી પણ હું ભિન્ન અને શુભાશુભ રાગથી પણ હું ભિન્ન માત્ર જ્ઞાયક પણ એમ એવું ભેદ જ્ઞાન કરે અને એનાથી જુદા પણ જાણીને ભેદ જ્ઞાન કરે એમાં ઈષ્ટ અનિષ્ટપણાનો નિશ્ચય છે તે જૂઠ છે કલ્પના માત્ર છે ખરેખર કોઈ પદાર્થ ઈષ્ટ નથી કોઈ પદાર્થ જ્ઞાનને અનિષ્ટ નથી કેમ કે કોઈ પદાર્થ જ્ઞાનને બાધા પહોંચાડી શકતો નથી નુકસાન કરી શકતો નથી કોઈ પદાર્થ જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકતો નથી તેથી કોઈ પદાર્થ ન તો જ્ઞાનને ઈષ્ટ છે ન તો કોઈ પદાર્થ જ્ઞાનને અનિષ્ટ એને જુદા જુદા પદાર્થો પણ ક્યારેક સ્પર્શના વિષય ઉપર એને એકાગ્ર થયો ક્યારેક રસના વિષય ઉપર એકાગ્ર થાય છે ક્યારેક શરીરની અશાતામાં એકાગ્ર થાય છે વેદના આદિમાં ક્યારેક શરીરની શાતામાં એકાગ્ર થાય છે ક્યારેક કોઈ શુભ રાગમાં કોઈ અશુભ રાગમાં એકાગ્રતા થાય છે પોતાના પરિણામથી તો સમજાય એમ છે તો એવી એકાગ્રતા છે એની પાછળ અભિપ્રાય ખોટો છે એક તો ઈષ્ટ અનિષ્ટપણાથી સુખ દુઃખની બુદ્ધિ રહેલી છે પર પદાર્થથી સુખ દુઃખની બુદ્ધિ રહેલી છે ઉદય ધારાવાહી બધા જીવોને ચાલુ છે ઉદયમાં કોઈ ને કોઈ ઉદયનો ક્રમ વાળો પદાર્થ સામે આવે જ છે આ જીવ કાં તો એમાં ઠીકપણું કલ્પના કરે છે કાં તો અઠીકપણાની કલ્પના કરે છે આ મને ઠીક છે અથવા આ મને અઠીક જ્યાં સુધી ઠીક અને અઠીકપણાનો નિશ્ચય મટે નહીં પર પદાર્થમાં ત્યાં સુધી એ બાજુ પરિણામની ગતિ થવી કોઈ રીતે બંધ થઈ શકે નહીં આ તો સમજી શકાય એવો વિષય છે કે જ્યાં ઠીકપણું માન્યું હોય ત્યાં સુખ લેવાની બુદ્ધિ થાય જ્યાં અઠીકપણું માન્યું હોય એને અડફેલો મારવો એને દૂર કરવો એને આઘું કરવું એ પ્રકારનો એને ભાવ થયા વિના રહે નહીં વધારે પડતી વાત છે માત્ર જાણવાનો એનો ધર્મ છે સ્વભાવ છે એના બદલે જાણવા ઉપરાંત ઠીક પણ કરે છે અને એ દુઃખની ઉત્પત્તિનું વર્તમાનમાં એ દુઃખની ઉત્પત્તિનું આકૃતાજનક કાર્ય છે ભવિષ્યમાં એ પરિણામના નિમિત્તે જે કર્મ બંધાયા એના વિપાકમાં પાછળ એ દુઃખ જ ભોગવશે જો ત્યાં સુધી ભેદ જ્ઞાન નહીં છેડ્યો હોય તો એવું નથી કે પૂર્વે અજ્ઞાન ભાવે બાંધેલા કર્મ ઉદયમાં આવે એટલે દુઃખી થવું જ પડે દુઃખી થઈને એને ભોગવવા પડે એવો કોઈ નિયમ નથી ઉદયમાં જરૂર આવે નો વાંધો નથી પણ જો ભેદ જ્ઞાન કરી શકતો હોય તો એ જીવને કર્મના ઉદયના કાળે કોઈ પ્રકારની આકુલતા અથવા દુઃખ થતું નથી દુઃખથી બચી શકે છે ઉદયથી બચવાનો પછી પ્રશ્ન નથી રહેતો કેમ કે એ ઉદયમાં દુઃખ થતું હતું એટલે ઉદય જ્યાં જ્યાં ઉદયમાં દુઃખ થાય ત્યાં ઉદયથી ન બચો જ્યાં ઉદયથી ભિન્ન પડ્યો ત્યાં ઉદય ઉદયમાં રહ્યો પોતે પોતામાં રહ્યો અને ઉદય સાથેનો સંબંધ રહ્યો પોતે ઉદય તો આવે છે પણ પોતે પોતાને ભૂલીને ભૂલ કરે છે પોતાને ભૂલવાની પોતે
ભૂલ કરે
હું નાયક પણ છું એ વાત ભૂલી જાય છે જ્ઞાન ઉત્પન્ન થતું હોવા છતાં સમયે સમયે જ્ઞાન ઉત્પન્ન થતું હોવા છતાં હું જ્ઞાયક પણ છું એ વાત ભૂલે છે કેમ કે એ ઉદયમાં એટલો સાવધાન છે કે સર્વસ્વ એને ઉદયને જ સર્વસ્વ બનાવી દીધું છે, અને જે પોતાનું સર્વસ્વ છે નાયક પણ એ ચૂકી ગયો. શ્રી ગુરુ તો એનું સર્વસ્વ બતાવે છે કે જો હું નાયક છું એ કારણ સર્વસ્વ. બહુમાનથી વિનય કેમ કહેવાય કે સર્વસ્વના દેવાવાળા એમની પાસેથી કઈ આપ્યું છે? એમની પાસેથી કઈ આપ્યું
નથી.
પોતે પોતાના સર્વસ્વને જોયું, દર્શાવ્યું એમને, પણ એ દર્શાવ્યું ક્યારે? કે પોતે જોયું ત્યારે. નહીતર તો દર્શાવે છે તો પણ જોતો નથી. સમોસરામાં ભગવાને દર્શાવ્યું આને જોયું
નહીં.
એટલે સ્વપર પદાર્થની ભિન્નતા જાણીને પર પદાર્થમાંથી સુખ લેવાની બુદ્ધિ કે દુઃખી થવાની બુદ્ધિ એવા અભિપ્રાયને મટાડીને અને એની ઉપાદેયતા છોડીને જો જીવ પોતાના સ્વરૂપનું સાચું જ્ઞાન કરે કે હું તો માત્ર જ્ઞાતા સ્વરૂપે છું અને જ્ઞાતાપણે રહેતા મને મારા આનંદ અને સુખનો અનુભવ થાય, જો જ્ઞાતાપણે ન રહેવાય તો સુખનો અને આનંદનો શાંતિનો અનુભવ થાય નહીં, એવું પહેલા જ્ઞાન સાચું થાય તો એને સ્વરૂપમાં રહેલા સુખ પ્રત્યે આકર્ષણ ઉત્પન્ન થાય, મહિમાવંત સ્વરૂપ પ્રત્યે એનું આકર્ષણ ઉત્પન્ન થાય, આકર્ષણ ઉત્પન્ન થાય તો એકાગ્રતા થાય. એકાગ્રતા ક્યાં થાય છે? જ્યાં આકર્ષણ થાય છે ત્યાં એકાગ્રતા થાય છે. આકર્ષણ કેમ થાય છે? કે ત્યાં સુખ બુદ્ધિ પડેલી છે માટે આકર્ષણ થાય છે. વિચાર કરવો પડતો નથી બધી વખતે કે અહીંયા સુખ છે કે નહીં, અહીંયા સુખ છે કે નહીં. વિચાર કરો તો ખબર પડે કે સુખ છે નહીં ત્યાં.
બરોબર,
લાડવો બનાવ્યો છે પણ એ લાડવામાં સુખ છે ક્યાં? એક એક રચકણ જોવે એમાં ક્યાંય સુખ છે? કોઈ રચકણમાં સુખ નથી. સુખ છે કે નહીં એમ જોવા ઉભો રહીએ તો એને સમજણ પડે, પણ એકનું તપાસવા પણ રહી શકતો નથી. પહેલેથી સુખ બુદ્ધિ કરી લીધી હોવાને લીધે સીધું સમજીને પડે છે. એવો નિર્ણય સાથે પરિણામ ના સહજ ગતિમાન થવા પણ આને સંબંધ છે નિર્ણય સાથે. એટલે અર્થશાસ્ત્રમાં પણ પ્રથમ સ્વરૂપ નિર્ણય કરવાનું વિધાન છે.
સ્વરૂપ નિર્ણય
ભગવાને એ પ્રમાણ કર્યું છે કે તું પહેલા સ્વરૂપનો નિર્ણય કરે. એ નિર્ણય કર્યા વિના તારે કોઈ પણ પરિણામમાં કર્તવ્ય અકર્તવ્યની કોઈ વાત નથી, બરાબર યથાર્થપણે નક્કી થશે
નહીં,
યથાર્થતા નહીં આવે.
બરોબર,
એ તો ભાષા પરિભાષા અને વિચાર એ અનુસાર એ એક ચીજ છે અને એનો પ્રયોગ કરવો એ તદ્દન બીજી ચીજ છે. મીઠાઈને જોવી એક વાત છે અને મીઠાઈને ખાવી એ બીજી વાત છે. જોવાથી પેટ ભરાય, વર્ણન કરવાથી પેટ ભરાય. એમાં એવું છે કે જો જીવને એટલી પ્રતીતિ થાય, આ સમજણ છે, સમજણપૂર્વકનો વિશ્વાસ અને ખાતરી ઊભી થાય કે આ જ મારા સુખનો ઉપાય છે ને રસ્તો છે, તો જીવ પ્રયોગ કર્યા વિના રહે. જ્યાં સુધી એને પ્રતીતિપૂર્વકનો વિચાર નથી, ખાતરીપૂર્વકનો વિચાર નથી, વિચારમાં વિશ્વાસ સાથે ભળતો નથી, ત્યાં સુધી એ પ્રયોગ કરતો નથી. આમ વાત છે
વિશ્વાસની.
એટલે દીપચંદજી એ વાત લીધી છે સાધ્ય સાધક અધિકારમાં કે પ્રતીતિ પૂર્વકનો વિચાર સાધક છે મનુષ્યને અનુભવ થવો તે સાધ્ય છે. એમ અનુભવ સાથે પ્રયોગ તો અનુભવ કરાવે છે. એટલે જ્યાં સુધી જીવ સાંભળે છે, હા પાડે છે, તો પણ હજી એને પૂરતો વિશ્વાસ મળતો નથી અને પૂરતો વિશ્વાસ થતો નથી, ત્યાં સુધી એને પ્રયોગની પ્રક્રિયા ચાલુ થતી નથી. ત્યાં સુધી એને કાર્ય સિદ્ધિ થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પહેલી નીતિ છે, પહેલા ધ્યાન સાચું હોતું નથી. એટલે પહેલા એટલે જ્ઞાન, પહેલા સ્વરૂપ જ્ઞાન, પહેલા સ્વરૂપ ધ્યાન કોઈ દિવસ સાચું હોઈ શકે નહીં. ભલે અમને આત્મા કેવો છે એની ખબર ન હોય, ભલે એનું ભાવ ભાષા, પણ અમે આત્મામાં એકાગ્ર થવા ચાહીએ છીએ, ઈચ્છીએ છીએ, માટે એકાગ્ર થવા માટે અમે ધ્યાનમાં બેસીએ. એ કોઈ દિવસ ઊંધો અભિપ્રાય લઈને બેસે અને એને ધ્યાન થાય એવું કોઈ દિવસ બની શકે નહીં. અભિપ્રાય સાફ થઈ જવો જોઈએ, ચોખ્ખો થઈ જવો જોઈએ, પછી ધ્યાન છે એ થઈ શકે છે અથવા આપોઆપ થાય છે. થઈ શકે છે અથવા આપોઆપ થાય છે. તિરંજ ક્યાં ધ્યાન ધરવા જાય છે? તિરંજ છે એ કઈ ધ્યાન ધરવા જાય છે? એને કોઈ એમ કે છે, ચાલો આ તમારા ધ્યાનનો રૂમ છે, હવે આ રૂમની આજુબાજુ ક્યાંય ગુરબડ અવાજ કાંઈ તમને ધ્યાનમાં ખલેલ પડે એવું કાંઈ નહીં બનવા જોઈએ, અને આ તમારા ધ્યાન માટેની સામગ્રી છે, સામે ભગવાનની મૂર્તિ રાખે, ફોટો રાખે, તો કંઈ પણ પ્રકારે એવું તો કાંઈ ત્યાં સાત બાવીસ ધ્યાનનો બાહ્ય સામગ્રી નહીં મળવા છતાં એને સ્વરૂપ જ્ઞાન થાય છે કે નહીં? કે સમ્યક દર્શન થાય ત્યારે એનું સ્વરૂપ જ્ઞાન થાય છે, સ્વરૂપની એકાગ્રતા થાય છે, અને પંચમ ગુણ સ્થાનમાં તો અનેક વાર સ્વરૂપ જ્ઞાન થાય છે. ત્યાં પદ્માસને રહેવું કે ખડગાસને રહેવું એ પણ પ્રશ્ન નથી. માસનું એને હું પદ્માસન પગ જ નથી, સંઘની પંચેન્દ્રિય વાસના હોય છે, સમ્યક દ્રષ્ટિ પંચમનું સ્થાન કરતી હોય છે. તિર્યંશને ક્યાં પદ્માસન ખડગા મનુષ્યને મનની ચંચળતા મટવા અર્થે પદ્માસન અને ખડગા એ બાહ્ય સામગ્રી છે. બીજા પ્રકારે શરીરની સ્થિતિ રહે અને અવયવોના હલનચલન, હાથ પગના હલનચલન સાથે મનના પરિણામોના નું હલનચલન થાય, આંદોલન થાય, ચંચળતા થાય, કોઈ એકાગ્રતા ન થાય, એ અર્થે એને બાહ્ય સામગ્રી આવી હોવી જોઈએ એવો ઉપદેશ આપવામાં આવે છે. પણ એ બધા નિમિત્તો છે એકાગ્રતા, એટલે અનએકાગ્રતા મટાડવાના નિમિત્તો છે, એકાગ્રતા રહેવાના નિમિત્તો છે, અને તે પણ નિમિત્તો ક્યારે કે એકાગ્રતા થાય ત્યારે, નહીં કરી નિમિત્તો નિમિત્તો તરીકે ઉપચાર પણ પાડતા નથી. એ સ્થિતિ છે. ધ્યાનની મુખ્યપણે વાતો નથી, જ્ઞાનની મુખ્યપણે વાતો છે. પણ ધ્યાનનું કારણ તો જ્ઞાન છે, એને ખબર નથી
પદ્ધતિ સર.
તો એ ધ્યાન થવા અર્થે તો જ્ઞાનની વાત ચાલે છે. સમ્યક દર્શન પણ એક ધ્યાનની પ્રક્રિયા છે. જ્યારે શુદ્ધોપયોગ સ્વરૂપમાં લીનપણાનો ઉપયોગ થાય ત્યારે પ્રથમ શ્રદ્ધા થાય છે. પ્રથમ શ્રદ્ધાની સાથે શુદ્ધોપયોગની લીનતા હોય નહીં, અને કોઈ એમ કહે કે અમને સમ્યક શ્રદ્ધા થઈ ગઈ છે, વાત ખોટી છે.
બરોબર.
એને શ્રદ્ધા ક્યારે થાય છે, શ્રદ્ધા કેમ થાય છે એની એને ખબર
નથી.
દિગંબર ના પંડિતો અને સાધુઓ પણ આમાં ગપ્પા મારે. ગુરુદેવ ની કૃપા છે કે આ બધો વિષય ચોખ્ખો કર્યો છે અને આપણે વિશ્વાસથી સાંભળ્યું છે કે આ કોઈ સત્પુરુષ છે જે વાત કહેશે એ સાચી કહેશે. ખોટું કહેવાનું એમને કોઈ કારણ
નથી.
હા વાત નહીં, એમ તો શાસ્ત્રો વાંચે છે પણ કલ્પના કરે, ખબર તો હોય નહીં, આત્મજ્ઞાન હોય નહીં, ધ્યાનનો પ્રયોગ એને હોય નહીં, પછી એ જે વાત કરે તો કલ્પના કરી કરીને વાત કરે છે. એ તો ખરેખર પોતાના અનુભવની વાત કહી શકતા
નથી.
અનુભવ છે નહીં, કેવી રીતે અનુભવની વાત કરે? જી લાલ પીળા દેખાય, આંખો બંધ કરે તો, અને આંખો બંધ ન કરે, અડધી ખુલ્લી રાખે કે પૂરી ખુલ્લી રાખે, તો અનેક પ્રકારના વિચારના તરંગ થયા કરે. બીજું શું થાય? એને વિચારના તરંગ થયા કરે. શ્રીમદજી તો એમ કે છે, હું મૂકશું ને, કે ગુરુ આજ્ઞા વિના ધ્યાન કરવું નહીં. એટલે કે જ્યાં સુધી તારી ધ્યાન કરવાની યોગ્યતા પાકી છે કે નથી પાકી એવું ગુરુને ખબર પડે છે કે તને કહે તો ધ્યાન કરવું, નહીં તો તું ધ્યાનના રવાડે ચડી જઈશ. ધ્યાન નહીં થતું હોવા છતાં ધ્યાન થતું હોવાનું તું માની વચન કાયાના એવા પ્રયોગો છે કે કશાયની મંદતા થાય, પરિણામ નહીં, મનાશ્રિત પરિણામ નહીં પણ ચંચળતા ઘટે, અને કશાયની મંદતા વધે એટલે થોડી શાતાની શાંતિ પણ એને અનુભવાય. એને એમ કલ્પના થાય કે હવે મને આત્મામાંથી શાંતિ આવવા માંડી, માટે આ ધ્યાન કરવા જેવું અહીંયા શાંતિ મળે છે, ધ્યાન કરતા શાંતિ મળે છે, આવું ધ્યાન કરો. એ મિથ્યાત્મને દ્રઢ કરે છે. એ ધ્યાન ખરેખર એનું ટકતું નથી, આગળ ચાલતું નથી, એનું કોઈ ફળ સમ્યક આવતું નથી, અને કલ્પના એ ચડીને એ મિથ્યાત્મને દ્રઢ કરી જાય. ખરેખર તો એમને તો બધી વાત જ એમ લીધી છે કે ગુરુ આજ્ઞાએ ધર્મની ક્રિયા કરવી, શાસ્ત્ર વાંચવું હોય, ઉપવાસ કરવો હોય, જપ કરવો હોય, તપ કરવું હોય, ધ્યાન કરવું, તારે જે કરવું હોય
બરોબર,
ખબર પડતી નથી શું કરાય, ક્યારે શું કરવું, ક્યારે શું ન કરવું, તને ખબર પડતી નથી. આંધળા માણસ ને દેખતો આરે હોય તો દેખતો કેમ કરવું, એમાં કેમ એમ કરવું, એ શું પ્રશ્ન છે? પ્રશ્ન કેમ કે આ એને કઈ બાજુ પગ મૂકવો, એ કે દિશા તો એને ઉઠતી નથી. અનાદિનો કોઈ જન્માંધ હોય છે, એમાં જીવ અનાદિનો અંધ છે, એને શું કર્તવ્ય અને શું અકર્તવ્ય તો ભાન નથી. પછી એને ગુરુ આજ્ઞા ચાલવું એને હિતાવહ છે, શું કારણ છે? નહીતર ધર્મના બાને જે કાંઈ કરે, ધર્મના નિમિત્તે જે કાંઈ કરે, એમાં એ ધર્મ નહીં થતો હોવા છતાં ધર્મ થતો હોવાનું માનીને મિથ્યાત્મને દ્રઢ ક્રિયા કરી દેશે. એટલે ધર્મથી દૂર જશે અને અધર્મને મજબૂત કરશે. લોકો એને ધર્મી માનીને કદી કદાચ માન પાન પણ આપશે, પણ એ રીતે હોય તો ધર્મથી દૂર જશે અને મિથ્યાત્મને લઈને અધોગતિમાં ચાલ્યો, માર લાગશે. એટલે કોઈ એવા કાળમાં કે જે કાળમાં જ્ઞાની સત્પુરુષનો સદભાવ ન હોય, ત્યારે એવા કાળની અંદર સાચા મોક્ષને જ્ઞાનીનો અભાવ બહુ જ ખૂંચે છે, ચાલે છે. કેમ કે એની એવી ભાવના હોય છે કે હું એમની આજ્ઞા પ્રમાણે ચાલે, એ પોતે જ નથી તો કોની આજ્ઞા પ્રમાણે, એને વિટંબણા
લાગે
છે. બરાબર છે, પણ ત્યાં ઉપસ્થિતિ જ્ઞાની નથી, તો એ તકલીફ એને વિશેષ માલુમ પડે. કેમ કે આ આંધળો છે ને એ દેખતા છે એટલો ફેર. આંધળો ક્યારે ક્યાં ભટકાય શું ખબર પડે, દેખાતો નથી તો ભટકાય, ભટકાય તો દુઃખી થાય. સીધી વાત, દેખતો હોય તો એને દોરે, સાથે દેખતો હોય એને દોરે. આમ ને આમ બાજુ, આ જમણી બાજુ, હવે હવે ડાબી બાજુ ચાલવાનું, હવે જમણી બાજુ ચાલવાનું. ગરજ ઉભી થાય તો જરૂર મળે એને. મને સાચા ગુરુ, જ્ઞાની ગુરુ મળવા જોઈએ, હોવા જોઈએ, એવી એને જરૂરિયાત લાગવી જોઈએ. એ જરૂરિયાત થી એની ગરજ એને ઉભી થવી જોઈએ. હિન્દુસ્તાનના અભણ માણસો નાયરોબી આફ્રિકા ને પરદેશ ગયા, એને કેવી રીતે શોધ્યું કે ત્યાં કમાણી બહુ સારી છે, 5000 માઇલ દૂર છે આફ્રિકા, પરદેશ અહીંથી 5000 માઇલ દૂર છે. આપણા લોકો ગયા છે, ખાસ કરીને જામનગર આજુબાજુ બાવન ગામના લોકો ગયા છે, બધા ઓછું ભણેલા, મજૂરી કરતા હતા. જયારે અમે અહીંયા આવ્યા ત્યારે હિન્દુસ્તાનમાં મજૂરી કરતા હતા, અહીંયા આવીને મજૂરી જ શરૂ કરી છે. એક ભાઈ તો અત્યારે કરોડપતિ છે, કે હું ક્યાંય શાક વેચતો હતો, શું વાણિયાનો દીકરો કાછિયાનું કામ કરે, હું ભણ્યો નથી કઈ, અત્યારે 70-75 વર્ષનો છે, ભણ્યો નથી કે ગરીબ મા બાપ બધા ગરીબ ભાવ એ છે, ગરીબ આવે તો ભણવાનો પ્રશ્ન જ નહીં કાંઈ. અમારે ગામડું ગામ નિહાળ હોય નહીં, ભણવાના સાધનો હોય નહીં, ભણવાના પૈસા હોય નહીં. ગામડામાં તો શાક લઈને વેચવા જતા હતા ને, અહીંયા આવ્યા પછી અહીંયા કાવડ કે કાવડમાં બે બાજુ શાક ભરી ને વેચવા નીકળતો સાથે. પણ થોડી તકલીફ પર કાંઈ વાંધો નહીં, તકલીફ પડે એનો કોઈ વાંધો નહીં. એમ નથી કહેતો મારી પુણ્યા હશે તો મળશે, ત્યાં તો એવા પ્રયત્નો માટે સાવધાન થઈ જાય છે. ત્યાં કઈ કચાસ રાખતો કે પુણ્ય પુણ્ય કરે છે
એટલે.
પુરુષાર્થ ની મહત્વતા આત્મહિત કરવું છે, સુખી થવું છે, તો પુરુષાર્થ દોડાવે જ છે પોતાનો. પુરુષાર્થ ત્યાં દોડ્યા વિના રહે જ નહીં, એને એમ ખબર પડે કે અહીંથી સુખ મળશે, એને વિશ્વાસ આવે કે આ માર્ગ ના બતાવનાર છે, આ મોક્ષ માર્ગ ના દાતા છે. એમ જો એને વિશ્વાસ આવે તો એ પીછો છોડે એને. સીધી વાત છે, ભારે પણ પૈસા વાળા આવે, રાજા આવે, પ્રધાન આવે, વડાપ્રધાન આવે તો પૂછડી પટ્ટા પાડે છે કે નહીં, ખુશામત કરે, એને સારું લાગે એમ કરે, એને 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 શું ગમે છે, શું નથી ગમતું, બધી પહેલેથી તપાસ કરી રાખે કેટલી ગરજ છે. એને શાશ્વત સુખ થવું છે ત્યાં પણ એના પ્રમાણમાં, એના અનુપાતમાં એને ગરજ ઉભી થવી જોઈએ. મારે યોગ થવો એ તો પુણ્ય યોગ છે, પણ એ તક નો લાભ લેવા માટે પુરુષાર્થ તો પોતાને કરવાનો. એમ નથી કે પુણ્ય હશે તો પછી આત્મહિત થશે, આત્મહિત પુણ્ય ને આધીન નથી. જ્ઞાની નો યોગ થવો પુણ્ય આધીન છે, પણ આત્મહિત થવું એ પુણ્ય આધીન નથી, એ પુરુષાર્થ આધીન છે. એ વખતે એને પોતાના હિતરૂપ પુરુષાર્થમાં સાવધાન થવું જોઈએ, જાગૃત થવું જોઈએ, બરાબર વાતને સમજી લેવી જોઈએ અને એને પ્રયોગમાં ઉતારવી જોઈએ. બે તબક્કા છે, પહેલું સમજવું અને સમજીને પ્રયોગમાં ઉતારવું. વેદ જ્ઞાન નો વિષય તો બહુ ઊંડા ઉતરીને વિચારવા જેવો છે. વેદ જ્ઞાન નો વિષય એક જ એવી પ્રવૃત્તિ છે પરિણામની, વેદ જ્ઞાનની, કે જે એને નિયમથી આત્મસિદ્ધિનું કારણ છે. બીજી રીતે જો દર્શન મૂળના પડખાથી વિચારીએ તો દર્શન મૂળને તોડનાર આ એક જ પ્રજ્ઞાચીની છે, અને તે બધા તબક્કે કામ કરે છે. પ્રથમ દર્શન મૂળનો મંદ કરે છે, શરૂ કરે વેદ જ્ઞાન ત્યારે, અનુભવ કરે ત્યારે દર્શન મૂળનો નાશ કરે છે, અને અનુભવ કર્યા પછી મોક્ષ માર્ગમાં વેદ જ્ઞાન ચાલે છે, એ ચારિત્ર મૂળનો નાશ કરે છે. એટલે આદિ મધ્ય અંતમાં એ વેદ જ્ઞાન એક જ પ્રકારનું કાર્ય કરવાનું છે. આમાં લાંબી મૂંઝવણનો વિષય નથી કે પછી શું કરવું, પહેલા શું કરવું, હવે ક્યારે આમ કરવું, ક્યારે પછી બીજું કરવું, એ કાંઈ વાત નથી. પહેલેથી વેદ જ્ઞાન શરૂ કરો અને વેદ જ્ઞાન ચાલુ રાખો. આ સિવાય બીજું કાંઈ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. વેદ જ્ઞાન કરવા માટેની તો વાત છે, અથવા કોઈ એમ કે જ્યારે આ આત્મા શરીર આદિ સર્વ પદાર્થથી ભિન્ન છે અને ભિન્ન હોવાને લીધે જગતના કોઈ કાર્યની પ્રવૃત્તિ આત્મા કરી શકતો નથી, કરી શકતો હોવાનું માને તો પણ કરી શકતો નથી અને ન માને તો પણ કરી શકતો નથી, તો પછી આખો દિવસ શું કરવું? ભેદ જ્ઞાન અછિન્ન ધારા થી કરવું, એ શ્લોક જ એમ છે, ભાવ એ જ ભેદ વિજ્ઞાન અછિન્ન ધારયા યાવત તાવત યાવત જ્ઞાન જ્ઞાને ભેદિષ્ટે. જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં સારી રીતે સ્થિર ન થાય ત્યાં સુધી અછિન્ન ધારાથી આંકડો પડ્યા વિના વેદ જ્ઞાનની પ્રક્રિયા, વેદ જ્ઞાનનો પ્રયોગ, વેદ જ્ઞાનની ધારા એને ચાલુ રહેવી. આ કામ કરે છે જ્ઞાની. શું કરે છે? વેદ જ્ઞાન કરે છે. મુનિ જ્ઞાની મુનિ ધ્યાની શું કરે છે? મોક્ષ માર્ગમાં છે વેદ જ્ઞાન. વેદ જ્ઞાન નો વિષય બહુ મહત્વપૂર્ણ છે.
ચોથા ગુણ સ્થાન પહેલાથી એ શરૂ કરે,
પ્રથમથી શરૂઆત થાય એ તો લે છે. પહેલા ઉપર ઉપરથી વેદ જ્ઞાન કરવું, પછી બહુ ઊંડેથી વેદ જ્ઞાન કરવું, પછી ઘણા બોલો થાય. એટલે મુમુક્ષુ ને કેમ શરૂઆત કરવી, ક્યાંથી માર્ગદર્શન શરૂ કર્યું? વેદ જ્ઞાન ના વિષયમાં બધા પડખા, ઘણા પડખા, પ્રયોજનભૂત બધા પડખા આ ગ્રંથમાં તો સ્પષ્ટ છે. એ વાત એવી રીતે ચાલી ગઈ છે અને એવી રીતે સંગ્રહિત થઈ ગઈ છે કે વેદ જ્ઞાનના તો બધા પડખા ચોખ્ખા આ એવો ગ્રંથ છે. બીજું ગુરુદેવ છે વિશેષ મહિમા કરતા હતા આ ગ્રંથનું એનું કારણ એ છે કે મુમુક્ષુને કામની એવી ખાસ ખાસ વાતો સંગ્રહિત થઈને સાદી ભાષામાં ઓછી બુદ્ધિ વાળો પણ સમજી શકે એવી ભાષામાં, કોઈ શાસ્ત્રીય અઘરી કોઈ ભાષામાં નહીં, સુખી બાળ આવે છે. એમાં કાંઈ વચ્ચે ભૂલો નહીં, ગડબડ નહીં, ચોખ્ખે ચોખ્ખે સરળતાથી સુગમ ભાષામાં વિષય સ્પર્શાય. શાકમાં કે દાળમાં મીઠું ન નાખ્યું હોય તો તરત ખબર પડે,
બરોબર,
મીઠું ભૂલી ગયા હોય તરત ખબર પડે. જ્ઞાન ની હાજરી છે એને ગેરહાજરી, મીઠું નાખ્યું છે ને મીઠા વગર નું તું અનુભવ કરે ને, કે મળો લાગે છે, એ કઈ જાતની વાત છે? મીઠું લાગ્યા પછી મોળું લાગે છે, મીઠું નાખ્યા પછી મોળું લાગે છે કે આમાં મીઠું નથી, એના જે યાત્રા તારી વાત છે. જેની અગ્રતામાં જેના હોવાપણામાં તો રાગ છે એ ખબર પડે છે, રાગ છે કેમ ખબર પડે, કોને ખબર પડે? જેના હોવાપણામાં રાગ છે, આ ક્રોધ છે એમ પકડાય છે, એવી જ્ઞાન જે સત્તા છે એને જોવાનો, એનું નિરીક્ષણ કરવાનો તે અભ્યાસ કરવો. વિકલ્પ કરવો પડતો નથી, રાગ ની મુખ્યતા નો વિચાર વિકલ્પ કરવો પડતો નથી, પણ એવું એકત્વ કરી રહેલું છે કે એકલો રાગ ને જ ભાળે છે, જ્ઞાન ને ભાળતો જ નથી. આ પરિસ્થિતિ થઈ ગઈ છે. પણ એને પૂછે છે કે તમે રાગ થયો એમ કેમ ખબર પડી, રાગ થયો એવું ક્યાંથી ખબર પડી કે રાગ થયો? એ પણ એ જ્ઞાન ની સત્તામાં પકડાણું છે ત્યારે ખબર પડી છે કે રાગ થયો. તો જેમાં એ રાગ જણાયો એ જ્ઞાન નું નિરીક્ષણ તો કર, એ જ્ઞાન જ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન માત્ર જ્ઞાન સ્વરૂપે છે કે જ્ઞાન કોઈની સાથે મળે છે? જીભ સ્વાદ લે છે ત્યારે એને એમ લાગે છે કે જાણે આખો આત્મા ભેળો થઈ ગયો, મોઢું આખું ભેળું ભેળું થઈ ગયું, જીભ પૂરી રહી છે, એ સ્વાદ નો જરા પણ સંગ્રહ કરતી નથી, દુખી ને દુખી રહી છે, એનો સ્વભાવ દુખાનો દુખાપણાનો છે, વાત તમામ લે, જ્ઞાન જાણે બધું પણ જુદું રહે, બધું જણાવ્યા છતાં જુદું રહે એનું નામ જ્ઞાન. જ્ઞાનમાં કાંઈ ભળે નહીં, ભળવાની કોઈ શક્યતા નથી, પણ એ જુદું છે એના જુદાપણાનું જ્ઞાન, જ્ઞાન જુદું છે એના જુદાપણાનું જ્ઞાન, એવું જ્ઞાનનું જે જ્ઞાન એ પ્રયોજનભૂત જ્ઞાન છે. એ જ્ઞાન ની અંદર જ્ઞાન જયારે જુદું પણ જુદું જ્ઞાન જયારે એકનું જ્ઞાન જયારે નિરીક્ષણમાં આવે છે ત્યારે એને જેમ રાગ નો આકુરતારૂપ સ્વાદ છે અથવા જેવી કલ્પના કરો એવો સ્વાદ છે એમ જ્ઞાન નો નિરાકુરતા રૂપ સ્વાદ, સ્વસંવેદન રૂપ સ્વાદ અને આવ્યા જ્ઞાન એની ખરેખર તો રાગ છે એ કસાય હોવાથી એનો કસાયેલો સ્વાદ છે, અને એની અપેક્ષાએ એટલા જ્ઞાનના સ્વાદને વિચારવામાં આવે તો જ્ઞાન એકદમ મધુર સ્વાદ વાળું છે. જ્ઞાન તો એકદમ મધુર સ્વાદ આવે, જે મધમાં એકલી મીઠાશ છે. મધનું ટીપું હોય, મધુ એક ટીપું હોય તો એમાં એટલી મીઠાશ છે. એમ જ્ઞાનના એક કણમાંથી માંડીને આખો જ્ઞાન પિંડ આત્મા એકલી નિરાકુરતાનો, મધુરતાનો, શાંતિનો, આનંદનો, આહ્લાદનો અને સુખનો ભરચક ભરેલો પદાર્થ છે. એ રીતે એને સ્વીકારે, સંમત કરે અને એમાં એને આકર્ષણ થાય તો આખી લાઈન જુદી છે. કરતો જે છે અનાદિનો પરિભ્રમણ ને દુઃખ દુઃખ ને દુઃખ જ છે. જ્યાં એકત્વ થઈ રહ્યું છે, જુદા પદાર્થો છે, જુદા હોવા છતાં જુદા જણાતા નથી, અનુભવાતા નથી, એનું જુદા પણ એને પહેલા જ્ઞાનમાં આવવું જોઈએ. જુદાપણું આવે તો એનું એને આકર્ષણ છૂટે, જુદાપણું આવે તો જુદાની સાથે એકતા કરવા જતા આકુલતાને દુઃખ થાય છે, એ વાત પણ એની સમજમાં આવે. અને દુઃખ થાય તો દુઃખથી ખસવાનો પ્રયત્ન થાય, દુઃખ ન થાય તો દુઃખથી ખસવાનો પ્રયત્ન થાય નહીં.
બરાબર,
એક વેદનાનું પડખું એ પણ છે, એ વાત લીધી છે. વેદ જ્ઞાન નું આ લક્ષણ છે કે એને રાગમાં દુઃખ લાગે, એ વેદ જ્ઞાન નું લક્ષણ. અનેક પ્રકારની વાત આવે છે પરમાત્મા. જ્ઞાન અને રાગ વચ્ચે નિર્જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે. તે જ્ઞાન અને રાગ વચ્ચે નિર્જ્ઞાન થવાનું લક્ષણ છે. રાગમાં દુઃખ જણાય, રાગમાં મલિનતા જણાય અને રાગમાં વિપરીતતા જણાય, એટલે એને એના પ્રત્યે અનાદર બુદ્ધિ થઈ જાય. તીવ્ર અનાદર થાય, આ નહીં, આ ન જોઈએ, આ ન જોઈએ, આ મારા અહિત અહિતનો ભાવ છે, આ મારો ભાવ નથી, આ મારે કરવા જેવો
નથી.
દુઃખ લાગે તો જ છૂટવા માંગે, નહીતર ત્યાંથી છૂટવાનો એને પ્રયત્ન સાચો થઈ શકે
નહીં,
ખરેખર સાચો પ્રયત્ન ન થાય. એટલે જ શું છે કે કોઈ એમ તર્ક કરે છે આ વાતની સામે કે શું કરીએ, પણ રાગમાં દુઃખ તો લાગતું નથી. કોઈ વાત સાધારણ લાગે છે, કોઈમાં તો ઉત્સાહ થઈ જાય છે, તો કોઈ એવો અણગમતો રાગ આવે તો એમાં દુઃખ પણ થાય છે. બધા રાગમાં કઈ દુઃખ થાય એવું બનતું નથી, તો શું કરવું? કે તપાસ, એમાં આતુરતા થઈ રહી છે કે નહીં એમ તો તપાસ. રાગ પોતે સ્વયં ઉપાધિ સ્વરૂપ છે કે નહીં એમ તો તપાસ. ઉપાધિ હોય ત્યાં દુઃખ હોય, હોય ને હોય, પણ તને તપાસ કરવાની ફુરસદ નથી અને અમને કઈ લાગતું નથી, શું કરીએ? એ રીતે કામ થાય, એ રીતે કામ થાય
નહીં.
કહેવાવાળા તો સમજી નથી પૂછે કે એમને નથી પૂછે અંદરથી
તો સાચું છે
બતા માર્યા છે એને અનુભવથી કહ્યું છે તને કહેનાર પ્રત્યે જો વિશ્વાસ હોય તો પણ તું પોતાની ભૂલ શોધવાનો પ્રયત્ન કર કે મારી ભૂલ થાય છે મને રાગના દુઃખ દેખાતું નથી મારી નક્કી ભૂલ થાય છે અને જ્યાં સુધી રાગનો રાગમાં દુઃખ નહીં લાગે ત્યાં સુધી એ દુઃખથી છૂટીને જ્ઞાનમાં જ્ઞાન આવે એ વાત રહેતી નથી થઈ શકશે જ નહીં બની શકશે એટલે અહીંયા તો એ લક્ષણ લીધું છે જ્ઞાનનું જ્ઞાન અને રાગ વચ્ચે નિર્જ્ઞાન થવાનું એ લક્ષણ છે કે જ્ઞાનમાં રાગ પ્રત્યે તીવ્ર અનાદર ભાવ જાગે છે તે જ્ઞાન અને રાગ વચ્ચે નિર્જ્ઞાન થવાનું લક્ષણ છે આત્મામાં અને જ્ઞાનમાં રાગની ગંધ નથી રાગના જેટલા વિકલ્પો ઉઠે છે તેમાં હું બળું છું દાજો છું દુઃખ છે એવું આત્માના અમૃત આનંદ અમૃત સ્વભાવને મારવાનું એ ઝેર છે તેમ પહેલા જ્ઞાનમાં નિર્ણય કરે એમ પહેલા જ્ઞાનમાં નિર્ણય થાય તો એને જ્ઞાન અને વિજ્ઞાન નો પ્રત્યય તો એને કોઈ કાર્ય સિદ્ધિ થવાનો પ્રશ્ન રહેતો
નથી
અન્ય સંપ્રદાયમાં તો વિજ્ઞાન નો વિષય જ નથી દિગંબર સંપ્રદાયમાં તો વેદ જ્ઞાન નો તો શબ્દ ઘણો પ્રચલિત છે છ ધાળા વગેરે ઉદાહરણમાં જાણવું જોઈએ અથવા એ વેદ જ્ઞાન જ ખરેખર એ સાધન માત્ર છે મોક્ષ માર્ગમાં એમ ખ્યાલ આવવો જોઈએ એમ સમજ આવવો જોઈએ માત્ર રૂઢિથી વેદ જ્ઞાનની ગાથાઓ ભૂલી જાય તમારે એને જમ બોલવા આતમ ભાવના ભાવ જીવ લહે કેવળ જ્ઞાન આતમ ભાવના ભાવ જીવ લહે કેવળ જ્ઞાન કરાવવા માટે વાત ભાવના ભાવ ભાવના ભાવી એટલે જેવો આત્મા છે અનંત મહિમાવંત એવો એનો અનંત મહિમા વારંવાર પરિણામમાં થવો એ સ્વરૂપની ભાવના છે
બરોબર
એનાથી અનુભવની પ્રાપ્તિ છે મહિમા વિના અનુભવની પ્રાપ્તિ
નથી
બરાબર એ ભાષા કે વિકલ્પ એ કોઈ ભાવના નથી એટલે સાચા જ્ઞાનમાં બંને વાત લેવી હું જ્ઞાયક છું એ સ્વરૂપ જ્ઞાન છે શરીર જે આયુષ્ય પર્યંત સંયોગમાં રહે છે અને સાતા અસાતાના કાળમાં જેની સાથે પોતાપણું રાખીને જ અનુભવ કરાય છે એવું જે આ શરીર એ જુદું ખોખું છે પૂતગળનું આત્માની સંયોગમાં રહેલું ખોખું છે જેમ ડાબલીમાં હીરો હોય હીરાને સંયોગમાં એની ડબ્બી હોય એમાં ચૈતન્ય હીરાને શરીરની ડાબલી છે હીરો જુદો ને ડાબલી
જુદી છે
કિંમતી હોય તો મખમલની ડાબલી હોય સારી હોય શોભા શોભા શોભેની ડાબલી હોય શોભા પડી હોય પણ તેથી કઈ હીરા ની હવે એની કિંમત થાય
નહીં.
આપણી એ ડાબલી છે, આપણી કઈ હીરા હીરા કઈ ડાબલી ની કોઈ કિંમત નથી. એવું એ શરીર જીવનું છે, પાંચ ઇન્દ્રિયના વિષયો, આત્માને આત્માથી જુદા હોવાને લીધે ન તો મને સુખના કારણ છે, મારાથી ભિન્ન હોવાને લીધે, હું એનાથી જુદો હોવાને લીધે ન તો એ મને સુખના કારણ છે ને ન તો મને એ દુઃખના કારણ છે.
બરોબર,
એનું નામ જુદાપણું છે. એટલે જે કઈ થાય ઉદયમાં એ પૂર્વ કર્મ અનુસાર થાય, એમાં મને કઈ લેવા દેવા નથી. કેમ કે હું જાણનાર માત્ર છું, એમ અંદરમાં પ્રયત્ન કરીને જુદો પડે. વળીથી અંદરમાં જે વિભાવ થાય છે, અનેક પ્રકારના સુભાવ થાય છે, ઊંચામાં ઊંચા સુભાવ થાય, ભણવાનો રાગ, શાસ્ત્ર વાંચવાનો રાગ, સમજવાનો રાગ, સમજાવવાનો રાગ.